તુલસીકૃત રામાયણ તો આપ બધા ઘણા સાંભળો જ છો, અને એ પ્રમાણે આપણને એ કથા સાંભળવાનું મન હંમેશા થાય. એક વખત સાંભળ્યું હોય, બે વખત સાંભળ્યું હોય તો પણ એ ભવિષ્ય ચરિત્રો જેવા છે કે એને સાંભળવાથી શાંતિ થાય. ભગવાન કૃષ્ણ પરમાત્મા પણ પ્રગટ થયા, એમનો પણ આપણે ભાગવત થકી લીલા ચરિત્રો સાંભળીએ છીએ, એ સાંભળવા યોગ્ય છે. એ જ રીતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એ જ પણ આજના દિવસે પ્રગટ થયા છે, અને આપણા બધાના જીવન માટે, બધાના મોક્ષ માટે, કલ્યાણ માટે એ પોતે પૃથ્વી પર પધાર્યા છે. એટલે ભગવાનને ચરિત્રો છે એ બધા દિવ્ય જ છે, અને દિવ્યો સાંભળવા થકી જ આપણે જીવનમાં શાંતિ થાય. એટલે આપણે આપણા ઘણા ઘણા પ્રસંગોમાં ભાગવત રામાયણની પારાયણો સપ્તાહ થાય છે, એમ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો, સત્સંગી જીવન છે, હરિલીલામૃત છે, આવા ઘણા ગ્રંથોમાંથી આપણે સાંભળવા મળે છે. કારણ કે ભગવાનનું કાર્ય જીવોના કલ્યાણ માટે જ હોય, એટલે એમાંથી આપણને પ્રેરણાઓ મળે. એ શ્રીજી મહારાજ પણ આ પૃથ્વી પર આવ્યા, એક મોટો પોતાનો વિચાર સંકલ્પ લઈને આવેલા હતા કે આ દુનિયામાં બધા જ મનુષ્યને મારો સંબંધ થાય અને એમનું સર્વનું કલ્યાણ થાય. એમને એક શિક્ષાપત્રી ગ્રંથ લખ્યો છે, એ પણ આજ આપણે ઘણા હરિભક્તો તો દરરોજ વાંચે છે, આજ્ઞા પ્રેરણી છે કે આ ગ્રંથને દરરોજ વાંચવું. 212 શ્લોક છે, આચારસંહિતા છે. એ માણસે આચારસંહિતા પ્રમાણે જો વર્તે તેને કોઈ પ્રકારના પ્રશ્નો રહે નહીં. એની અંદર આપણે કેમ રહેવું, કેવી રીતે વર્તવું, એમ ઘણી ઘણી વાત, કેવી રીતે ખાવું પીવું, અભક્ષો શું દૂર કરી, વ્યસનો દૂર કરવા. કારણ કે એક સિદ્ધાંત એમનો હતો કે માણસ નિર્વ્યસની થાય, એટલે વ્યસનમુક્ત જીવન અને સદાચારી. એમને એક વ્યાખ્યા પણ ધર્મની કરી કે ધર્મ જ્ઞેયો સદાચાર સ્મૃતિ સ્મૃતિ પ્રાપ્ત દેતા. એટલે સ્મૃતિ અને સ્મૃતિએ જે ધર્મ કહેલો છે એ ધર્મનું આચરણ કરવું. એ આચરણની અંદર સદાચારની વાત પણ કરી છે. શિક્ષાવતીઓને નિર્વ્યસની થવા માટેની પણ વાત લખી, કોઈ જીવની હિંસા ન કરવી, અભક્ષ વસ્તુઓ ખાવી નહીં, કોઈ જાતનું વ્યસન ના રાખવું, બીડી છે, તમાકુ છે, ગુટકા છે, અને ત્યાં તો ઘણી ઘણી જાતના એમાં ડ્રગ પણ નીકળે છે, એ ન કરે તો મનુષ્ય જરૂર સુખી થાય. ત્યારે વ્યસનોમાં બહુ પૈસા આપણા જાય છે અને એથી માણસ ખુવાર પણ થાય છે, અને એ જ્યારે વ્યસની બની જાય છે તો એને મૂકી શકતો પણ નથી, એટલી બધી એનાની અંદર નિર્બળતા આવી જાય છે. તો ભગવાન સ્વામિનારાયણે પહેલેથી જ કહ્યું છે, કોઈ વ્યસન ના હોય તો માણસ પૈસે તકે ભલે બોલો એટલો લાખોપતિ ના થાય પણ સુખી તો રહે જ, એનું સંસારી કુટુંબ પણ સુખી રહે અને સદાચારી રહે. કારણ કે સદાચાર દરેકે પાળવાનો છે, દરેક સંપ્રદાયોની અંદર માણસ પવિત્રપણે રહે, સત્યનું સેવન કરે અને એ પ્રમાણે પોતે સારા વિચારોથી પોતાનું જીવન જીવી શકે. એટલે સારું આચરણ, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આ બધા ગુણો છે એ આપણી અંદર દ્રઢ થાય, અને નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માણ એ પણ એક વર્તમાન આપ્યા છે. તો કહેવાનું આવો, જો સદાચાર માણસ રાખે તો કોઈ જાતનો વધો નહીં. તારી એ બે વાત એમને આપીને મનુષ્યના જીવનને સારું બનાવ્યું અને સુખી પણ કરે, એને આચરણ કર્યું, અને એ આચરણ કરવાથી મનુષ્યને સારી રીતનો લાભ પણ થયેલો છે. કહેવાનું શું છે કે ભગવાનને જ્યાં પૃથ્વી પર આવવાનું કારણ એટલું છે કે પોતે આવીને અનંત જીવનું કલ્યાણ થાય અને એ રીતે માર્ગે ચાલીને સુખ્યા થાય, અને પોતે અનેક ભક્તોના જે વિચારો સંકલ્પો હોય એને પૂર્ણ કરવા માટે. કેટલાકને થાય કે ભગવાનને બધી ત્યાં અક્ષરધામમાંથી, ગોલોકમાંથી કે આપણે આવવું શુક્રવાર પડે, ત્યાં બેઠા બેઠા સંકલ્પ કરે તોય થઈ જાય. ઘણા આપણા વિચારો એવા છે કે આપણને એવો વિચાર આવે કંઈ આવવાની જરૂર શું છે, એ બહુ સમર્થ છે અને બધી રીતે પોતે ત્યાં બેઠા પણ કાર્ય કરી શકે એવી શક્તિ છે, અપાર શક્તિ છે કહીએ છીએ, તો અહીં આવવાની જરૂર છે એવો પણ પ્રશ્ન આપણને થાય છે. અહીં આવીને કલ્યાણ કરે તો છે ને અસમર્થ પણ કહેવાય, કારણ કે જો પોતે સમર્થ હોય તો ગમે ત્યાં બેઠા બેઠા અનંત કોટિ બ્રહ્માંડની ક્રિયાને સંચાલન કરી શકે છે, તો પછી અહીં આવવાની જરૂર શું છે, એવો એક પ્રશ્ન પણ વચનામૃતમાં થયો છે. ભગવાન એનો ઉત્તર પણ બહુ સુંદર આપ્યો છે કે ભગવાનને આવવાનું કારણ અહીંયા તો બેઠા બેઠા ત્યાંથી પણ સંકલ્પ કરે અને સંચાલન થાય. અને આપણે કહીએ છીએ કે ભગવાન અંતર્યામી છે, અનંત બ્રહ્માંડનું પોષણ પણ કરે છે, દરેક જીવને પોતે ખાવાનું આપે છે. ભગવાન સર્વને ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડતા નથી. બ્રહ્માંડમાં દુનિયામાં તમે જુઓ, માણસ સવારે ભૂખ્યો ઉઠે પણ સુવે તારે એને કંઈક ને કંઈક મળી જાય ખાવાનું, ભલે કંઈ એને ના હોય તો ફૂટપાથ ફૂટતો હોય તો પણ ક્યાંય પણ મળી જાય, અને કોઈને દયા આવે તો એને મળી જાય. એટલે ભૂખ્યા સુવા ઉઠાડે છે પણ સુવાડતા નથી, એ ભગવાનનું મોટું કાર્ય છે. અનંત જીવોને એ સાથે મળી જાય છે. તો કહેવાનું શું કે એમ ભગવાન છે આવી રીતના દયાળુ છે. કીડી કીડીને કન, હાથીને મન, પાછું જેને જેટલું જોઈએ એટલું બરોબર આપે છે. દરેક માણસને જેટલી જરૂરિયાત, પછી માણસની ઈચ્છાઓ બહુ હોય એટલે પછી દુઃખી પણ થાય, કારણ કે આપણી ઈચ્છાઓ બહુ હોય છે, એટલી બધી હોય છે કે આપણી જરૂરિયાત કરતાં વધારે કેમ મળે, એને માટે રાત દિવસ મહેનત કરીને સાચું ખોટું કરીને પછી કરવું પડે તો દુઃખી પણ થવાય. પણ ભગવાનને જેને જરૂર હોય જાય, જે જીવને જેવી રીતની જરૂર હોય એટલું આપે છે. કીડી છે તને કણ જોઈએ, થોડુંક નાનું છે તો એ કીડી ફરતી 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 ચોખાનો દાનો હોય બીજો દાનો હોય એના પર બેસી જાય અને પોતાનો ખોરાક લઈ લે, એટલે હાથ પડે એને પણ મળી જાય. હાથીને એક ટંકે મન જોઈએ, હાથી છે બહુ મોટું પ્રાણી એટલે એને મોટું વધારે ખાવા જોઈએ, તો ભગવાન એને પણ ટંકે એટલું ખાવાનું આપી દે છે, બહુ સુખેથી શાંતિથી એનું પણ પેટ ભરી જાય છે. તો કહેવાનું છે એમ ભગવાન એવા દયાળુ છે કે દરેકનું પોષણ કરે છે અને દરેકને આ રીતે કરે છે. એટલે આવવાનો હેતુ એમનો એટલો છે કે દરેક જીવના જે સંકલ્પો છે એને પૂરા ભક્તો, જે પ્રેમી ભક્તો છે, જે ભગવાનના અનન્ય ભક્તો છે, એમને થાય કે ભગવાન મારે ત્યાં પુત્ર રૂપે થાય, મને પિતા રૂપે થાય, ફરી મને આ પ્રમાણે મારા બધા જે કંઈ એમને પધારે અને અહીંયા આગળ દર્શન આપે, એવી રીતના ઘણા ઘણા સંકલ્પો માણસોને હોય છે. તો એ રીતે મિત્ર ભાવે કોઈને ઈચ્છા થાય મારા ભગવાન મિત્ર થાય, એટલે આવા પણ સંકલ્પ હોય છે. અને મુખ્ય સંકલ્પ એટલા હોય કે ભગવાન અહીં આવીને આપણને મળે, એમને દર્શન કરીએ અને એ આપણના જે ચરિત્રો કરે આપણને દર્શનનો લાભ મળે અને સારું થાય, એટલે એમાં અનેક સંકલ્પો હોય પૂરા કરવા માટે આવે છે. એટલે ભગવાન આવે છે તે સદલા માટે, જીવોનું કોઈ પણ પ્રકારે સારું થાય એટલા દયાળુ છે, એમનો દયા રહી છે. પણ ભગવાનની અંદર દયાનો ભાવ છે, અહિંસાનો ભાવ છે અને એ પ્રમાણે દરેકની અંદરના એ સુખને માટે નિવાસ છે. એટલે જે અવતારો અહીંયા આવે છે એનું કારણ એ છે કે રામ ભગવાન આવ્યા તો એમને પણ પોતે આ પ્રમાણે વનવાસ વિચાર્યા, તેમાં કેટલા જીવોનું કલ્યાણ કર્યું, કેટલા બધા કાર્યો એમને એમાં થયા. અને રામાયણની અંદરનું મુખ્ય કારણ ભગવાન રામનું ચરિત્ર છે એ આપણે હમણાં જેમ વિવેક સાગર સ્વામીએ કહ્યું કે એમને પોતાના જીવનની અંદર એવું ગ્રસ્ત જીવન જીવ્યા છે, રાજાની રીતે જીવન જીવ્યા છે, ભાઈ ભાઈની તરીકે જીવન જીવ્યા છે, માતા પિતાના સંબંધોની કેવી રીતનું છે, આ બધી વસ્તુ એમને કરી છે. તો એમાંથી એટલું છે કે આપણે સંસારી જીવન પણ સુખી બને, પોતાની પ્રજાની અંદર પણ સુખી, કોઈ જાતની ત્યાં રાવ નહીં, ફરિયાદ નહીં, કોઈ પણ જાતની ત્યાં પોલીસ પણ ના હોય, પણ સુખેથી શાંતિથી બહુ જ માણસો રહે, પ્રજાના પ્રશ્નો બધા સાંભળે ને એનું નિરાકરણ આપે, રાત્રે પણ પોતે પ્રજાનું જોવા માટે નીકળે, આવું રામનું ચરિત્ર અતિ પવિત્ર છે. તો કહેવાનું શું છે કે એમાંથી આપણે ભાઈ ભાઈ તરીકે કેવું રહેવું, પતિ પત્ની તરીકે, પતિ પત્ની તરીકે કેવું રહેવું, બાપ દીકરાના કેવા સંબંધ હોવા જોઈએ અને મિત્રો મિત્રોના સંબંધ કેવા હોય, એ બધું રામાયણની અંદર આપણને મળે, એમના ચરિત્રમાંથી જ મળે. એમને બધા વાત વિવેક સાગર આપણને કરી. ત્યારે કહેવાનું શું છે કે રામાયણ છે એ પણ એવો ઉંદર ગ્રંથ છે જે આપણો ગ્રસ્ત જીવન સુખ સારું બને. ભગવાન શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આપી છે એમાં પણ આપણું જીવન કેમ સારું બને એ માટેનું એમને બધું લખેલું છે, એ વાંચીએ તોય પણ આપણને એ થઈ જાય, એની અંદરથી પણ આપણને આપણા ઘણા પ્રશ્નો પતાય. એમને વચનામૃત ગ્રંથ એક આપ્યો છે, એ ગુજરાતી ભાષામાં છે, પણ એ ભગવાનને પ્રશ્નો ભક્તોએ પૂછ્યા છે, એના ઉત્તર આવ્યા છે. ભાઈ આપણા પ્રશ્નો જે કંઈ પ્રશ્નો હોય, કે આપણા સામાજિક પ્રશ્નો હોય, રાજકીય પર પ્રશ્નો હોય, આપણી ધંધાકીય પ્રશ્નો હોય, આપણી મૂંઝવણોનો પ્રશ્ન હોય, આપણા દોષ સ્વભાવો જીતવાના પ્રશ્નો હોય, અનેક અનેક પ્રશ્નો ભક્તોએ પૂછ્યા છે. અને એ પ્રમાણે તત્વજ્ઞાન સંબંધી પણ પ્રશ્નો પૂછ્યા છે, અને પોતે એ પ્રમાણે આધ્યાત્મિક બાબતો માટે, એટલે પોતાની આધ્યાત્મિક શક્તિ વધે એવી જાતના પ્રશ્નો પણ પૂછ્યા છે. તો એવો સુંદર ગ્રંથ છે 200 વર્ષ, એટલે એમનું વાંચવા થઈ પણ આપણને થઈ જાય કે એમને આવીને જગતમાં કેટલું સુંદર આપ્યું. આજનો જમાનો આજ ટીવીનો આવી ગયો છે, એટલે આપણે એમાંથી ઊંચા આવતા નથી. આપણી સંસ્કૃતિ, આપણા ભારતના સંસ્કાર, આધ્યાત્મિકતા, આપણો જે મૂલ્યો છે એ જો આપણે સાચવીએ તો આપણે સુખ શાંતિ પ્રાપ્ત થાય, સમૃદ્ધિ મળે. પણ સમૃદ્ધિથી આપણે વિચારો ફરી જાય છે. સત્તા અને પૈસો એ આ કોઈ દાડો સુખી થયો નથી, શાસ્ત્રો માત્ર કહે છે. જરૂર છે પૈસા જરૂર કમાવા, અને એ પ્રમાણે સત્તાઓ છે પણ આપણે ભોગવવાની જરૂર છે. એવું નથી કે નથી સત્તાઓ, સત્તાઓની અંદર પણ જે ધર્મ નિયમની જે વાતો છે, જે એનું એ સત્તા કેવી રીતે ચલાવી, જેમ રામ ભગવાનની વાત કરી છે એને સત્તા ચલાવી ચલાવી, એવા બધા મોટા મોટા રાજાઓ થયા, જનક જેવા રાજા થયા, અમરીશ જેવા રાજા થયા, એ બધાએ પોતે કેવી રીતે રાજ્ય ચલાવ્યું છે એની નીતિ કરીએ છીએ. કારણ કે કહેવાનું છે કે એ બધુંની અંદરથી પણ આપણે પણ અત્યારે ગમે તે સત્તા ચલાવીએ તો સત્તાની અંદર આપણે પોતાએ આ પ્રજાના આપણે એક સેવક છીએ એ રીતે ચલાવવું જોઈએ. આપણે પ્રજાના સેવક તરીકે છે, સેવક તરીકે સેવા કરવાની, તો શું કે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવું, પ્રજા કેમ સુખી થાય, દેશમાં શાંતિ વધે, અને એ પ્રમાણે કામ કરવાની વસ્તુ છે. તો એ માટે આપણા જીવનની અંદર જે કંઈ કરવું છે તે ભગવાન રાજી થાય એટલા માટે કરવું, કે જેથી આપણને કોઈ ભાર રહે નહીં. આજે બોજો લઈને આપણે ફરીએ, હું બધું કરું છું, મારાથી આ થાય છે, હું જ કરી રહ્યો છું, બીજાથી થાય નહીં, આવી આપણી જે ભાવનાઓ થઈ ગઈ છે, કે જરાક આપણે બુદ્ધિ આવી ગઈ, જરા આપણે જરા સમજતા થઈ ગયા, અને આ રીતે વિજ્ઞાનની રીતે આપણે આગળ વધ્યા છે. પણ વિજ્ઞાને આપણને સુવિધાઓ આપી છે, અજવાળા આપ્યા, રોડ આપ્યા, રસ્તા આપ્યા, પ્લેન આપ્યા, બધી સુવિધાઓ આપવાના આપી છે, બહુ સારી વાત છે. ને આપણે અત્યારે વિકાસ થયો છે, તેનાથી ઘણા આગળ વધ્યા છે, એટલે એની બધી જરૂર છે, એ વિદ્યા ભણવાની જરૂર છે, એ પ્રાપ્ત કરવાની વિદ્યા છે. પણ આપણને એમાંથી અંધાપો આવી ગયો કે આપણે મૂલ્યો ભૂલી ગયા. વધારે સમૃદ્ધિ થઈ એટલે એમાં આપણે મૂલ્યો ભૂલ્યા. મૂલ્યો એટલે આપણા જે આધ્યાત્મિક મૂલ્યો જેને કહીએ છીએ, સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, પરોપકાર વૃત્તિ, દરેક જીવ પર દયા માત્ર રહેવી જોઈએ, અને એકબીજાનું ભલું ઈચ્છવું જોઈએ, એકબીજાનું સારું ઈચ્છવું જોઈએ, કોઈને દુઃખી ન કરવો જોઈએ, કોઈને ખરા અન્યાય ના થવો જોઈએ. આવા બધા જે આપણા મૂલ્યો છે એ મૂલ્યો એક પૈસાના મોહથી અને સત્તાના મોહથી કોઈ ના છે. પણ એ બધી વસ્તુ સત્તાએ પણ હોય, એમાં રહીને પણ બધા રાજાઓએ કામ કર્યું છે, આગળના મહાન પુરુષો થઈ ગયા એમને પણ કર્યું છે, પ્રજાના એવા ખરેખર ભક્તો ખરા જે થઈ ગયા છે એવા એમને પણ કાર્ય કર્યું છે. તો એ જે કાર્ય છે સુખી થવા માટેનું છે, એટલે આપણે કહીએ કે ભાઈ સુખી માટે ભગવાને એ જ કહ્યું છે, સુરપુર, નરપુર, નાગપુર તિનમે સુખ નહીં, કાં સુખ હરી કે ચરણ મેં, કાં સંતન કેમ હોય. કે તુલસીદાસ કહે છે પોતે કે સુરપુર એટલે દેવતાનો લોક જે કહીએ છીએ આપણે, સુરપુર, નાગપુર એટલે પ્રતાપ પાતાળનો લોક છે, અને આ મૃત્યુલોક આપણે બેઠા છીએ, મૃત્યુલોક એટલે એને તુલસીદાસ તો એનો અનુભવ કહે છે. તુલસીદાસ તો મહાન સંત હતા, એમને અધો વાંચી કરી અનુભવ કરીને આ વાત લખી, એમને એમને એમ નથી નાખી કે અહીં સુખ નથી. આપણે કહીએ એમાં તો પૈસા છે, બંગલા છે, મોટર છે, ગાડીઓ છે, પ્લેનમાં ઉડીએ છીએ, ક્યાં અમને દુઃખ છે. પણ મનમાં જો તો શાંતિ છે, બહાર પ્રકાશ થયો પણ અંતરનો પ્રકાશ ક્યાં છે, અંધકાર છે. બહાર બધી સુવિધાઓ તો પણ અહીં સુવિધા નથી, અંદરની જે આપણી અજ્ઞાનતા છે, આપણામાં રહેલા જે દોષો સ્વભાવ એનાથી તો પીડા તે પામીએ છીએ. તો એ જે શાંતિ આધ્યાત્મિક શાંતિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણને અંધકાર રહે છે, અજ્ઞાન પણ રહે છે, અને એને કરીને આપણે અશાંતિ છે. એટલે ભગવાન આવીને વારે વારે આવે છે એટલે આ પૃથ્વી ઉપર. એનું કારણ એ છે કે જ્યારે જ્યારે એવી જરૂર પડે ત્યારે આવીને મનુષ્યને સાચે માર્ગે દોરીને, એને સાચો માર્ગ બતાવીને સર્વ પ્રકારે સુખ્યા થાય એ માટે એનું અવતરણ છે. તો આજને દિવસે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા, રામ ભગવાનનો પણ આજે પ્રાગટ્ય છે, તો એવા મહાન પુરુષોને યાદ કરીને એમને આપેલો જે માર્ગ છે, એમને આપેલા જે સિદ્ધાંતો છે, એમના જે ચરિત્રો છે, એને આપણે હંમેશને માટે વાંચી આપણું કાર્ય કરવાનું છે કરવું. પંદર હજાર કલાક અડધો કલાક પણ એનું વાંચન કરીશું તો પછી આપણા વ્યવહારમાં શાંતિ રહેશે, આપણા દરેક કાર્યમાં શાંતિ રહેશે અને આધ્યાત્મિક રીતે આપણું જીવન બનવાથી અંતે આપણી મુક્તિ પણ થશે. એ માટેનું બળ ભગવાન સર્વને આપે એ પ્રાર્થના.